પ્રતાપ છે, અદભુત અદભુત ઐશ્વર્ય પ્રતાપ ભગવાન નીલકંઠ બતાવી રહ્યા છે. મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠ ને જોવે, મન ઘડી બે ઘડી વિચારમાં ઊંડું ઉતરી જાય, અવર્ણિરાજ જરૂર ઈશ્વર નો અવતાર છે, પણ વળી પાછો પેલો ઠેરાવ પાછો ધક્કો મારી દે નહીં, રામાનંદ સ્વામી કરતા કોઈ મહાન નહીં. પ્રતાપશી આમને એમ ઘણો સમય વ્યતીત થયો, ગુરુ રામાનંદ સ્વામી જયારે નથી આવ્યા. ભગવાન નીલકંઠે કહ્યું છે, સ્વામીજી હવે ગુરુ રામાનંદ સ્વામી વિના મારાથી રહી શકાય તેમ નથી, માટે મને આજ્ઞા આપો, આદેશ આપો, ગુરુદેવના દર્શન કરવા માટે હું ભુજ જાઉં. મુક્તાનંદ સ્વામી કે, વર્ણિરાજ ભુજ અહીંથી બહુ દૂર છે, વચ્ચે ખાડી આડી છે, તમારું શરીર શુક્લ કરી છે, ત્યાં પહોંચવું મુશ્કેલ છે, એક કામ કરો, થોડા દાડા રોકાવો, હું ગુરુને પત્ર લખું, ગુરુદેવ જેમ આદેશ કરે ને એમ આપણે કરશું. ભગવાન નીલકંઠે પરમિશન આપે છે, મુક્તાનંદ સ્વામી પત્ર લખ્યો છે, ભુજ નગર મધ્ય બિરાજતા અનંત આત્માને સત્ય જ્ઞાન આપતા ગુરુદેવ, આપના ચરણારવિંદમાં મારા કોટી કોટી વાર વંદન હોજો, જગ જણાવવાનું કે લોજના આંગણે એક મહાન વર્ણિરાજ આવ્યા છે. તપ અને સાધનાઓ તો એવી કરી છે, વાગે તો પાણીનું બૂંદ નીકળે પણ લોહીનું બૂંદ ન નીકળે, અને વિદવત્તાની બાબતમાં તમારે શું કહું, ગમે તેઓ વિદ્વાન હોય અને ગમે તેઓ વિદવત્તાનો બેતાજ બાદશાહ પુરુષ હોય અને ગમે તેઓ ગહન પ્રશ્ન પૂછે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ઉત્તર આપે છે, અને ભગવાન નીલકંઠ સામાન્યમાં સામાન્ય પ્રશ્ન પૂછે તો મોટા મોટા વિદવત્તાના બેતાજ બાદશાહ પુરુષો અટવાઈ જાય છે, એવો મહાન વર્ણિરાજ આવ્યા છે. જોતાની સાથે અમને તે ભ્રાંતિ પ્રગટ થાય છે, હરેખે આપ તો બીજું સ્વરૂપ ધારણ કરીને મારી કસોટી કરવા નથી આવ્યા ને, ગુરુદેવ દયા કરીને વહેલા વહેલા અહીંયા પધારો, નહીં તો વર્ણિરાજ આ સ્થાનને છોડીને જતા રહેશે. લેખિતાન મુક્તાનંદના જય સચિદાનંદ વાંચજો. ભગવાન નીલકંઠને કહ્યું છે, વર્ણિરાજ આપ પણ એકાદ પત્ર લખો. ભગવાન નીલકંઠ પણ પત્ર લખવા તૈયાર થયા છે, ગોઠણ ઉપર પત્રને મૂકીને ભગવાન નીલકંઠ લખી રહ્યા છે, ભુજ નગર મધ્ય બિરાજતા અનંત આત્માને અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જતા, અનેક આત્માઓને અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધાવાન બનાવતા, અનેક આત્માને વેશન કુટેવમાંથી વહેમમાંથી બહાર કાઢી સત્ય જ્ઞાન આપતા, અનેક આત્માઓને પરમાત્માનું સ્વરૂપ સમજાવતા, એવા હે ગુરુદેવ રામાનંદ સ્વામી આપના ચરણારવિંદમાં મારા કરોડો કરોડો વાર વંદન હોજો. જજ જણાવવાનું કે ગુરુદેવ સાત સાત વર્ષ સુધી વન વિચરણ કરતો કરતો હાલ આપના આશ્રમ લોજમાં હું આવ્યો છું. મુક્તાનંદ સ્વામી સુખાનંદ સ્વામી ને મળીને મને ઘણો જ આનંદ થયો છે, પણ મન હવે આપને મળવા માટે આતુર બન્યું છે. ગુરુદેવ માટે મારા પર કૃપા કરી વહેલા વહેલા આપ મને દર્શન દેવા આવો, સાંભળો આ શરીરનો નિર્ધાર દેખાતો નથી, આપ આવા મોડું કરશો આ દેહ પડી જશે તો આપના મને દર્શન નહીં થાય, માટે દેહ પડી જાય પહેલા આપ મને દર્શન દેવા પધારજો, આટલી કૃપા દ્રષ્ટિ કરજો. લેખિતાનંદ સરજોદાસના જય સચ્ચિદાનંદ વાંચજો. બંને પત્રો બીડી મયારામ ભટ્ટને આપ્યા છે, મયારામ ભટ્ટ બંને પત્રોને સાથે લઈ અને વાયુ વેગે ઉપડ્યા છે, સાત દિવસમાં ભુજ પહોંચ્યા છે. ગંગારામ મલની ત્યાં વિશાળ મોટી સભા ભરી રામાનંદ સ્વામી બિરાજમાન છે, દંડવટ પ્રણામ કરી બંને પત્રો સ્વામીના હાથમાં આપ્યા. સ્વામી પ્રથમ મુક્તાનંદ સ્વામીને લખેલો પત્ર ખોલ્યો છે, પણ પત્ર વાંચતા વાંચતા તો સ્વામીની આંખોમાંથી હર્ષના આંસુની ધારાઓ થઈ છે. બાર સભામાં સ્વામી બોલ્યા છે, હે ભક્તજનો, હે પરમહંસો, હું વર્ષોથી તમને કહેતો હતો કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા તો આવવાના છે, બસ આવી ગયા આજ લોજને આંગણે, વર્ષોથી તમને કહેતો હતો પટનો બાંધનારો છું, રમનારા આવવાના છે, એ બસ આવી ગયા આજ લોજને આંગણે. બોલતા બોલતા ભગવાન નીલકંઠનો લખેલો પત્ર જ્યાં ખોલ્યો વાંચ્યો, પણ પત્રને ખોલતાની સાથે પ્રતાપશી પત્રમાં તેજના પૂજો વહેતા થયા છે, આખી સભા તેજથી બબાકાર બની છે, વારંવાર છાતે છાપ્યો છે, આંખે છાપ્યો, મસ્તક ઉપર પધરાયો છે, વાંચતા વાંચતા તો આંખોમાંથી આંસુ લઈને ધારાઓ થવા લાગી છે. અતિ આનંદિત બનેલા રામાનંદ સ્વામી વળતો ઉત્તર લખ્યો છે, પ્રથમ મુક્તાનંદ સ્વામીને સંબોધન કર્યું છે, લોજને આંગણે રહી હરિનું ભજન કરતા ને કરાવતા હોય મુક્તાનંદ આદિક સર્વે સંતો, તમારું બ્રહ્મચર્ય અખંડ રહો. જજ જણાવવાનું કે તમારા લખાયેલા બંને પત્રો અમને મળ્યા છે, વાંચી વિગત જાણી ઘણો જ આનંદ થયો છે, પણ તમને આદેશ અમે આપીએ છીએ, જ્યાં સુધી અમે ના આવીએ ત્યાં સુધી કોઈ પણ ભોગે વર્ણિને રોકી રાખજો, જવા નહીં દેશો, વર્ણિની પાસે અષ્ટાંગ યોગ સિદ્ધ કરશો જેથી કરીને તમારું બ્રહ્મચર્ય અખંડ થાય. અને ત્યારબાદ ભગવાન નીલકંઠને સંબોધન કરતા લખ્યું, હે વર્ણિરાજ, અમે જ્યાં સુધી ના આવીએ ત્યાં સુધી મુક્તાનંદ સ્વામી જેમ કહે એમ તમે કરજો, અને સાંભળો તમે તમારા શરીરને સાચવજો, તમારે માટે નહીં પરંતુ અબજો આત્માનું તમારા માધ્યમથી કલ્યાણ કરવાનું છે, માટે તમે તમારા શરીરને સાચવજો, અને તમારું મન અમને મળવા માટે જેટલું આતુર બન્યું છે એના કરતાં અબજો ગણું મન તમને મળવા માટે અમારું આતુર બન્યું છે, માટે જ્યાં સુધી અમે ના આવીએ ત્યાં સુધી તમે લોજનો ત્યાગ નહીં કરશો. લેખિતાન રામાનંદના જય સચિદાનંદ વાંચ્યો. પત્ર ને બેડી મયારામ ભટ્ટ ના પોચે લખ્યું છે, વૈશાખ માસ માં મેં પીપલાણ આવશું, તમને જરૂર તેડાવી લેશું. પત્ર લઈને મયારામ ભટ્ટ લોજ માં આવ્યા છે. પત્ર મુક્તાનંદ સ્વામી ને આપ્યો છે. મુક્તાનંદ સ્વામી ને ભગવાન શ્રીહરિ એ પત્ર વાંચ્યો, ઘણો જ આનંદ થયો છે. પણ પ્રતાપશી આ બાજુ ચૈત્ર ગયો, વૈશાખ ગયો, અડધો જેઠ ગયો, તોય પણ ગુરુ રામાનંદ સ્વામી નહીં આવ્યા. ભગવાન નીલકંઠ ફરી વાર આતુર બન્યા. મુક્તાનંદ સ્વામી કહેવા લાગ્યા, હવે ગુરુદેવ વિના રહી નહીં શકાય, માટે હું જઈશ. પણ પ્રતાપશી એ જ વખતે આ બાજુ ભૂસથી નીકળી ગુરુ રામાનંદ સ્વામી પીપલાણ આવ્યા છે. કુંવરજીતની સાથે સંદેશો મોકલ્યો છે, પત્ર મળે એટલે તમે તમામ સહજાનંદ સ્વામીને સાથે લઈ વર્ણિરાજ નીલકંઠને સાથે લઈને પીપલાણે આવો. અને પ્રતાપશી પત્ર મળતાની સાથે મુક્તાનંદ સ્વામી આદિ તમામ સંતો ભગવાન નીલકંઠને સાથે લઈ અને પીપલાણે જવા માટે તૈયાર થયા છે. એકાદશીનો દિવસ છે, પણ થોડા ચાલ્યા ભગવાન નીલકંઠ પૃથ્વી પર બેસી ગયા. મુક્તાનંદ સ્વામી કે કેમ બેસી ગયા વર્ણિરાજ? સ્વામી મારથી નહીં ચલાય, હું થાકી ગયો. મુક્તાનંદ સ્વામી કે હું કામ માનુષિક ચરિત્ર કરો છો? હમણાં 18 મણ ચીબડાનો ઘાસડો હજી 4 દાડા થયા, એકલા ઉંચકીને લાવ્યા હતા ત્યારે થાક નો લાગ્યો, અને હજુ તો કિલોમીટર ના ચાલ્યા થાકી ગયા. અને સાંભળો, આમને આમ જો ચરિત્ર કરતા રહેશો ને તો ગુરુ રામાનંદ સ્વામી ના દર્શન નહીં થાય. અને ગુરુ રામાનંદ સ્વામી ના દર્શન નહીં થાય શબ્દ સાંભળતા ભગવાન નીલકંઠ ઉભા થયા છે. મુક્તાનંદ સ્વામી ને કીધું, સ્વામી આવો તો આવો પાછળ દોડતા બધા. અને ભગવાન નીલકંઠે વેગ પકડ્યો છે. વાયુ વેગે પ્રભુ પડ્યા છે, પાછળ તમામ સંતો પાર્ષદો ભક્તો દોડે, પણ કોઈ આંબી ન છે. પ્રતાપશી આગળ વધતા વધતા ઓજતના તટ સુધી આવ્યા છે. પણ આજ ભગવાનને મળવા માટે જાણે ઓજલ ગાંડી બની છે. ઓજતનું જળ બે કાંઠા સમય વહેવા લાગ્યું છે. પ્રતાપશી ઓજતના જળની અંદર રહેલા કાચબાઓ માછલાઓ પણ આજ પ્રભુને મળવા માટે જાણે આતુર બન્યા છે. 33 કરોડ દેવતાઓ કાચબા માછલાના સ્વરૂપ ધારણ કરી ઓજતના જળમાં આવી ગયા છે. આજ ભગવાનનો અમને સ્પર્શ થશે, બળ ભાગી બનશે. પ્રદાવશી ઓજતને કિનારા સુધી મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામી સાથે આવ્યા. બે કાંઠા સમી વહેતી ઓજતને જોઈ મુક્તાનંદ સ્વામી કહે છે, વર્ણિરાજ આપણે રાતમાં અહીંયા રોકાવો પડશે. કેમ? કોઈ જહાજ દેખાતો નથી, કોઈ ત્રાપો દેખાતો નથી, પાર કેમ ઉતરશે? ભગવાન નીલકંઠ બોલે, અહીંયા રોકાવો, મને બિલકુલ પોસાય તેમ નથી. પણ તો ઓજતને કેમ બહાર ઉતરશો? ભગવાન નીલકંઠે કીધું, આમ ઉતરીશ. બોલતા ભગવાન નીલકંઠ પ્રતાપશી પાણીની સપાટી પર જેમ ધરતી પર હાલે માલતા થયા. 33 કરોડ દેવતાઓ પ્રભુનો સ્પર્શ કરી બળ ભાગી બન્યા છે. ઓજતના તટ પડેલા વૃક્ષો ડોલવા લાગ્યા છે, લતાઓ મહેકવા લાગી છે, અરે કોયલો પિલાડ કરવા લાગ્યું છે, પક્ષીઓ તમામ નાચવા લાગ્યા છે. ભગવાન નીલકંઠ ઓજતને પાર ઉતરી અને આનંદિત બનતા વેગવંતા ભગવાન નીલકંઠ પીપલાણાની પાદરની અંદર પગ મૂક્યો છે. આ બાજુ રામાનંદ સ્વામીને સમાચાર મળ્યા છે, નીલકંઠ આવી રહ્યા છે. અનેક સંતો ભક્તોની સાથે રામાનંદ સ્વામી પણ સામે આવ્યા છે. ગુરુદેવને આવતા જોતાની સાથે ભગવાન નીલકંઠે ગાયને જેમ જેમ મચ્છ દોટ મૂકે એમ સ્વામી દોટ મૂકી છે. રામાનંદ સ્વામી પણ વેગ પકડ્યો છે. પ્રદાશી રામાનંદ સ્વામી નજીક આવતા ભગવાન નીલકંઠ એકદમ દંડવત પ્રણામ કરવા લાગ્યા છે, એકદમ પ્રેમથી ઊંચકી છાતી છાપ્યા છે. આજ ભગવાન નીલકંઠ અને રામાનંદ સ્વામી મિલનને જોતા ચારે બાજુ જય હો ના નાદો થવા લાગ્યા છે. ભગવાન શ્રી હરિ રામાનંદ સ્વામીની આંખોમાંથી પ્રેમના અશ્રુની ધારાઓ થવા લાગી છે. પીપલાણાની ધરતી આ ધારાઓને ગ્રહણ કરીને જાણે બળભાગી બની છે. હજારો નારીઓની આંખો આજ મટકું મારવાનું ભૂલ્યા છે. આકાશ માર્ગે આવેલા દેવતાઓના હૃદયો કબૂલ કરવા લાગ્યા છે. બ્રહ્મ અને પરબ્રહ્મનો અદભુત દિવ્ય મિલન થયું છે. ચારે બાજુ આનંદ આનંદ પથરાયો છે. ગુરુ રામાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી પત્રમાં જેવું વર્ણન કર્યું તો એવા જ આ વર્ણિરાજ છે. ભગવાન નીલકંઠ પણ વિચાર કરવા લાગ્યા, મુક્તાનંદ સ્વામી જેવું વર્ણન કરતા હતા એવા જ ગુરુદેવ છે. ભગવાન નીલકંઠનું કાંડું પકડી ગુરુ રામાનંદ સ્વામી નરસિંહ મહેતાની ઘેરે ગયા છે. આ બાજુ હજારોની સંખ્યામાં રહેલા સંતો ભક્તો, જેને કોઈને નાવ મળ્યું, કોઈને ટાપો મળ્યો, જેને જે વાહન મળ્યું એને લઈને પીપલાણાને આંગણે આવ્યા છે. પ્રદાવશી ગુરુ રામાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને બધા જ એના સમાચાર પૂછ્યા. અને ખ્યાલ આવો છે કે આ તો ધર્મના પુત્ર છે. રામાનંદ સ્વામી ઘણા જ આનંદ, અહો ધર્મદેવ તો અમારા શિષ્ય હતા, તમે તો ધર્મદેવ કરતા સવાયા થયા છો. દેશાંતરમાં પત્ર દ્વારા સંદેશો મોકલાયો છે. આવતી એકાદશી ની દિવસે ભગવાન સહજાનંદ સ્વામીને દીક્ષા પ્રદાન કરવાની છે. માટે સર્વે ભક્ત સમુદાય પીપલાણે આવો. હાલ પ્રતાવ છે, હજારો ની સંખ્યામાં નરનારીઓ પીપલાણે આવવા લાગ્યા છે. શું મુહૂર્ત જોડાયું છે? સવંત 1857 ના કાર્તિક સુદ એકાદશી નું મુહૂર્ત આવ્યું છે. હજારો નરનારીઓ પીપલાણે ને આંગણે આવ્યા છે. ગુરુ રામાનંદ સ્વામી વંદના કરીને પૂછવા લાગ્યા, પેલા વરણીરાજ ક્યાં? ગુરુ રામાનંદ સ્વામી ભગવાન નીલકંઠ ની સામે દ્રષ્ટિ નાખે, આર્ય વરણીરાજ. પણ પ્રતાપસિંહ ભગવાન નીલકંઠ ને જોતાની સાથે લોચમકમાં જેમ લોઢું ખેંચે એમ હજારો નરનારી નૃત્યો ખેંચાવા લાગી છે. કેટલાક તો વળી ગુરુદેવ ને પૂછવા લાગ્યા છે, ગુરુદેવ આ ભગવાન નીલકંઠ બહુ મોટા છે, અરે એની મોટપ ની શું વાત કરવી? શું સુખાનંદ સ્વામી જેવા છે? અરે સુખાનંદ સ્વામી શું એની આગળ? તો શું મુક્તાનંદ સ્વામી જેવા છે? અરે મુક્તાનંદ સ્વામી શું એની આગળ? તો શું ભાઈ રામદાસ જેવા છે? રામદાસ શું એની આગળ? તો શું ગુરુદેવ આપના સમાન છે? અરે અમે શું એની આગળ? આટલા શબ્દ સાંભળતા લોકો આશ્ચર્યમાં ગરકાવો બને. આ વરણીરાજ કેટલા મહાન છે! અન પ્રતાપજી જોતાની અંદર 1857 ના કાર્તક સુદ એકાદશી નો દિવસ આવ્યો છે. હજારો નરનારીઓ પીપલાણા આંગણે આવ્યા છે. પીપલાણા જાણે નાનું પડવા લાગ્યું છે. અને વેદોક્ત વિધિથી હજારો બ્રાહ્મણો વેદની ઋચાઓ બોલવા લાગ્યા છે. વિશાળ યજ્ઞશાળા ગોઠવવામાં આવી છે. ભગવાન શ્રીહરિને દીક્ષા આપવા માટે સ્વયં ગુરુ રામાનંદ સ્વામી યજ્ઞની અંદર ભગવાન શ્રીને બિરાજમાન કર્યા છે. અન પ્રતાપસિંહ ગુરુદેવે જયારે દીક્ષા આપી છે ત્યારે બહુ જય નાથ થયો છે. અને ગુરુદેવે ભગવાન શ્રી હરિને 1857 ના કાર્તક સુદ એકાદશી ની દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી નારાયણ મુનિ બે નામ અભિધાન કર્યા છે. એ જ વખતે આવેલા દેવતાઓ જય નાદો કરી આખા પીપલાણા નગર ને વધાવી દીધું છે. જેના સ્વરૂપમાં સહજાનંદ છે, સહજાનંદ અનેક મુનિઓની ઉપાસના કરો યોગ્ય સાક્ષાત નારાયણ છે. માટે નારાયણ મુનિ બે નામ અભિધાન થયા છે. અને પ્રતાપસિંહ પછી તો ગુરુ રામાનંદ સ્વામી ભગવાન શ્રીહરિ એને સાથે લઈને ગામડે ગામડે ફરવા લાગ્યા છે. ભગવાન શ્રીહરિની ઓળખાણ કરાવવા લાગ્યા છે. ફરતા ફરતા જેતપુરને આંગણે આવ્યા છે. સોર્ફનું રળિયામણું ગામ, જે ગામની અંદર ચારે વર્ણના લોકો રહે છે, એવા જેતપુરને આંગણે ગુરુ રામાનંદ સ્વામીનું આગમન થયું છે. ઉન્નર રાજાએ ભવ્ય સ્વાગત કરીને પોતાના પુરમાં પધરાવ્યા છે. એક દાડો ગુરુ રામાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની પાસે જઈને કહેવા લાગ્યા, સહજાનંદ સ્વામી મારે તમને એક વાત કહેવી છે, આપ માનશો? બોલો ગુરુદેવ. આપ કહોનું ન માનું તે દાડે તો પૃથ્વી રસા તાળ જતી રહી. બોલો ગુરુદેવ, શી આજ્ઞા છે? અને એ જ વખતે ગુરુ રામાનંદ સ્વામી કહ્યું છે, સહજાનંદ સ્વામી સાંભળો, હવે મારી ઉંમર થઈ છે, માટે મારા હૃદયમાં એમ થાય છે કે મારે સ્થાને મારે કોઈને પ્રસ્થાપિત કરવા છે. અને આપના જેવા દિવ્ય ગુણવાન અન્ય કોઈ મને દેખાતા નથી, માટે આપ મારી ગાદીનો સ્વીકાર કરો. અને આટલા શબ્દ સાંભળતા ભગવાન શ્રીહરિ હાથ જોડ્યા, ગુરુદેવ શિષ્ય રાજ્ઞા ગૃહ પાલ્યા ધર્મ એશ સનાતનમ તથાપી તદવચઃ કર્તુમ નાહમ સમુત્સહે. હે ગુરુદેવ, શિષ્યની તમામ આજ્ઞાનું પાલન કરવું, ગુરુની તમામ આજ્ઞાનું પાલન કરવું શિષ્યનો પરમ ધર્મ છે. પરંતુ તેમ છતાંય આપની આજ્ઞાનું પાલન નહીં કરી શકું, કારણ કે આજ્ઞાનું પાલન કરવા જતા ગુરુદેવ આમાં ધન અને નારીનો પ્રસંગ પડે એમ છે. અને ધન અને નારીનો પ્રસંગ પડતા ગુરુદેવ ભલભલા મુમુક્ષ ને બંધન થાય એમ છે. ગુરુદેવ હજારો મુમુક્ષ ધન અને નારીના પ્રસંગ થકી મોક્ષ માર્ગે પતિત થયા છે. અરે ગુરુદેવ મુમુક્ષના મહાન પાશી બંધ ક્રોધ, સ્ત્રીનો પ્રસંગ મુમુક્ષ મહાન બંધનનું કારણ છે. અરે ગુરુદેવ મુક્ત આપી ભવન ભ્રષ્ટ બહુયન તત્ક્ષણ, નારીનો પ્રસંગ થતા અનેક મુક્ત પુરુષ પણ પોતાના સ્થાન થકી ભ્રષ્ટ સ્થિતિને પામ્યા છે. માટે હે ગુરુદેવ આપ મને આવી આજ્ઞા નહીં કરો, આપની ગાદીનો સ્વીકાર હું નહીં કરું. ભક્તજનો વાત એ હકીકત છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કેવી આજ્ઞા કરી? મહારાજ કે મારા આશ્રિત ગણો મંદિરમાં દર્શન કરવા આવે ને ત્યારે ક્યારે પણ સ્ત્રી અને પુરુષને સ્પર્શ ન થઈ જાય એવી રીતે વર્તાય. મહારાજ કે પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો બંને ખૂબ સાવધાનીથી જીવન જીવે, ક્યારેય પણ મોક્ષના માર્ગમાં વિઘન થાય એવી રીતે વર્તે નહીં. મહારાજ કે સ્ત્રીને પુરુષ ભયંકર છે અને પુરુષને માટે સ્ત્રી વિઘ્નરૂપ છે, આમને સામને બંનેને વિઘ્ન થાય તેમ છે. અને એટલા માટે ભક્તજનો ભગવાન સ્વામિનારાયણે પુરુષ ભક્તોના મંદિરો અલગ કરાવ્યા, સ્ત્રી ભક્તોના મંદિરો અલગ કરાવ્યા, અદભુત પદ્ધતિ બાંધી છે. તમામ ભક્તોને ખાસ યુવાનોને ખાસ ટકોર કરું છું, ભગવાનના ભક્તો ભગવાન શ્રીહરિનો બ્રહ્મચર્યના પાલનમાં બહુ મોટો રાજીપો છે, માટે ખૂબ સાવધાનીથી જીવન જીવશો. એમાં આ સભાની અંદર મહોદંશે 95% તો ક્ષત્રિયો બેઠેલા છે, જેનું સહજ ખૂન શૂરવીર ગણાય છે, સહજ ખૂન. તો ખાસ ટકોર કરો છો, કદી નહીં ભૂલશો આપણે કોણ છે, કદી નહીં ભૂલશો. ગ્રહસ્થ હોવા છતાં એક પોતાની પરણિત નારી સિવાય જગતની તમામ નારી પોતાના માટે માં બહેન અને દીકરી સમાન હોવી જોઈએ, અને સ્ત્રી ભક્ત માત્રને એક પરણિત પતિ સિવાય તમામ પુરુષો પિતા સમાન, ભાઈ સમાન, પુત્ર સમાન હોવા જોઈએ. આપણે કોના વારસદાર છે એનું અનુસંધાન રાખજો. ભગવાનના ભક્તો ગમે ત્યાં દેશ વિદેશમાં વિચરણ કરતા હોવ, દ્રષ્ટિ પર ખૂબ કાબુ રાખજો. ક્યારે પણ પર નારીનો પર દ્રષ્ટિ અજાણતા પડી જાય તો તરત આ મારી બહેન છે, અરે મારી દીકરી છે, મારી માં છે એવો સંકલ્પ તરત ઉઠાવી લેજો, જેથી કરીને અયોગ્ય સંકલ્પ ઉઠવા ન પામે. ભગવાનના ભક્તો, ભગવાન સ્વામિનારાયણનો આમાં બહુ મોટો રાજીપો છે. નહીતર હવે ધીમે ધીમે કરતા પશ્ચિમના વાતાવરણે ઘેરો ઘાલ્યો છે, પશ્ચિમના વાતાવરણે ઘેરો ઘાલ્યો છે, જેને લઈને આપણે આપણી સંસ્કૃતિને ભૂલી જઈ રહ્યા છીએ. થોડા દાડા પહેલા એક ગામમાં મારી પારણ હતી. એક દાદા બિચારા ઉતારા પર આવ્યા, મને કે સ્વામી તમે જરા યુવાનોને કહેજો. મેં કીધું બોલો શું કહેવાનું. મને કે સ્વામી લગ્ન પ્રસંગ હોય, સારા પ્રસંગ હોય ને ત્યારે અમારી યુવાન દીકરા અને દીકરીઓ સાથે નાચગાન કરે છે, અમારેથી જોયું નથી જાતું પરંતુ અમારું મનાતું નથી. હવે અમે કીધું દાદા એ તો બધું સિટીમાં શહેરોમાં છે, ગામડામાં તેવું ન હોય. મને કે સ્વામી શહેરમાં જે આગ હળગતી હતી હળગતી હળગતી ગામડા સુધી પહોંચી ગઈ છે, માટે કઈક દયા કરશો. મને તો બહુ આશ્ચર્ય લાગ્યું. પછી બે ચાર જણાને પૂછ્યું તો બે ચાર જણા કીધું સ્વામી વાત સાચી છે. મને નવાઈ લાગી. બાર દેશની આર્ય નારી પર પુરુષની આગળ નાચે, પર પુરુષની આગળ નાચે. વિચાર તો કરો, નાચવાનું કામ કરે કોણ? નર્તકી હોય પર પુરુષની આગળ નાચે, માને જાતની વેશ્યા હોય પર પુરુષની આગળ નાચે. બાર દેશની આર્ય નારી કદી પર પુરુષની આગળ નાચે નહીં. એમ માટે જીવનની અંદર ભૂલો થતી હોય તો સુધારી લેજો. ભગવાનના ભક્તો યાદ રાખજો, આપણે કોણ છે વાતને કદી ભૂલશો નહીં. આ સમય આ ઉત્સવ હોય, પુરુષ પુરુષોની સાથે, સ્ત્રી ભક્તો સ્ત્રી ભક્તોની સાથે આનંદ કિલોલ કરે, પરંતુ પુરુષ અને સ્ત્રીઓ કદી સાથે નાચગાન ન કરે, મહાન પાપ છે. અને વડીલોને પણ કહું છું થોડું અનુસંધાન રાખજો. શાસ્ત્રોનો મત છે, શ્રીમદ સત્સંગીનો દ્વિતીય પ્રકરણ એવું બોલે છે. દ્વિતીય પ્રકરણમાં નારાયણ ગીતામાં ભગવાન શ્રી હરિ બોલ્યા છે, પ્રત્યેક વડીલની ફરજ છે, મા બાપની ફરજ છે પોતાના સંતાન ઉપર અનુસંધાન રાખે. એમાં દીકરી ઉપર તો ખૂબ અનુસંધાન રાખે, પોતાની દીકરી ક્યાં જાય છે, ક્યાં ફરે છે, ક્યાં બેસે છે, એક એક વાતનું અનુસંધાન રાખે એમ નારાયણ ગીતામાં બતાવ્યું છે. એમ લખ્યું, કુંવારી કન્યા, કુંવારી કન્યા જો વ્યભિચારને માર્ગે જાય છે એનું પાપ એના મા બાપને લાગે છે, અને પરણિત નારી જો વ્યભિચારને માર્ગે જાય તો એનું પાપ એના પતિને લાગે છે. માટે એક એક વ્યક્તિ બરાબર અનુસંધાન રાખે. ભગવાન સ્વામિનારાયણ નારાયણ ગીતામાં એમ બોલ્યા છે, બહુ સ્પષ્ટ બોલ્યા છે, નારી કદી પણ સંપૂર્ણતઃ સ્વતંત્ર ન રહે, કદી પણ સંપૂર્ણ સ્વતંત્ર ન થાય. કાં તો પિતાને આધીન બનીને વર્તે, કાં તો ભાઈને આધીન બનીને વર્તે, કાં તો પતિને આધીન બનીને વર્તે, પણ સંપૂર્ણતઃ સ્વતંત્ર ક્યારેય ન બને. તમે મને માનશો, આવા શબ્દ લખી ભગવાન સ્વામિનારાયણ સ્ત્રીઓની સાથે અન્યાય કરે છે, અન્યાય નહીં પૂર્ણ ન્યાય અપાવવા માંગે છે. ભગવાન સ્વામિનારાયણ જગતનું ચિત્ર જોયું છે. આ જગતની અંદર ભૂખ્યા વરુ જેવા કેટલાય પુરુષો આટા મારે છે, અને સ્વતંત્ર નારીનો એ ભોગ લેશે, સ્વતંત્ર નારીનો લાભ ઉઠાવશે, એનું જીવન બદબુ ભર્યું કરી દેશે, પછી જગતમાં એને કોઈ સ્વીકારવા તૈયાર નહીં થાય. અરે પછી સ્વયં પોતાનો પતિ એમ કહેશે તું મને ન જોઈએ. અરે કદાચ એ પોતે પોતાના માત પિતા ત્યાં પાછી જશે, તો નણંદી ઘેરે આવતા સ્વયં ભોજા એમ કહે છે ભાગણી તને રસ્તામાં કોઈ ન મળ્યો, કાળી મોઢા વડે અહીંયા ક્યાં આવી. પછી એને મરવા છે બીજો વિકલ્પ નહીં હોય, પછી એને કાં તો કૂવો ભૂરવો પડશે, કાં તો અગ્નિમાં સ્નાન કરવું પડશે, અને કાં તો એને ઝેરના ઘૂંટડા ગળા હેઠે ઉતારવા પડશે. માટે કહું છું, તમામ વડીલો ખૂબ અનુસંધાન રાખે, યુવાનો પણ અનુસંધાન રાખે. ભગવાન સ્વામિનારાયણનો જેમાં રાજીપો છે, એ રાજીપો છીનવાય ન જાય એટલા માટે ખૂબ ખટકો રાખે. આ સંપ્રદાયના ઇતિહાસો તો તમે જુઓ, આંખ ઊંચી ન કરે આંખ. તમે કલ્પના કરો, યાદ કરો, ગામ ગામના વસતા રાવળ એક મહિના સુધી પોતાના સાળી ઘરમાં રોકાણા પણ ખબર નથી મારી સાળી ઘરમાં છે. એક દોડો પીરસતા પીરસતા વધારે તાણી કરી, અને રાખો રાખો કરતા ઊંચું જોવાઈ ગયું. ઊંચું જોઈને જ્યાં જોયું તે પોતાના સાળી લે, તમે ક્યારે આવ્યા એની સાળી? કે હું તો એક મહિનાથી અહીંયા આવી છું. કલ્પના કરો કેટલી દ્રષ્ટિ કાબુમાં લખી છે, કેટલી દ્રષ્ટિ કાબુમાં. એના આપણે વારસદાર છે વાતને જિંદગીમાં કોઈ ભૂલશો નહીં.